एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित। रचनावली, पठन शैलेश। 69 बूट काव्यो, कवि भूपेश अधवर्यु। नदीमां ठलवातो टनबंद कचरो, रस्ताओ जाम करी धुमाड़ो ओकता वाहनों, काळी कोयली वेरती चिमनीओ, झेरी रसायन छोड़ता कारखानाओ, घोंघाट करता लाउडस्पीकरो, चिक्कार उमटेला लोको सभा सरगस ने भाषणों, घमसाण रूंधामण प्रदूषण, आ बधाथी बेबाकड़ा करी देतो महानगरोनो माहौल, आनी वच्चे ऊभा होइए ने तमारा मनमां वंटोळमां उतरी कोई कवि उच्चारे के कुपित राक्षसीना शबमां हूँ कैद पुरायेलो कोळियो छूं, त्यारे थाय के हाश, આપણી લાગણીને ખરેખર ભાષા મળી છે, આપણી આવી જ દશા છે। આવી દશાને ઝીલનારો અને ઝાલનારો કોઈ મામૂલી કવિ ન હોઈ શકે। ગુજરાતે આધુનિક સાહિત્યમાં 3 પ્રાણવાન કવિઓને ઉગતા જ ખોયા છે, એમાંનો એક છે ભૂપેશ અધવર્યુ। ઉંમરે ઊભી વાલમના બોલ સાંભળતી ને વાટ જોતી મૂકી મણીલાલ દેસાઈ અકાળે ગયો। રાવજી પટેલનો સૂરજ, કંકુનો સૂરજ, હણહણતા શ્વાસ લઈને અકાળે આથમી ગયો। ભૂપેશ અધવર્યુને શિક્ષણમાંથી, જગતમાંથી, જીવનમાંથી રસ ઉડતો ગયો અને ગામ નજીકની નદીમાં અકાળે છેલ્લું સ્નાન કર્યું। આ 3 યુવા મૃત્યુને ભેટેલા કવિઓથી ગુજરાતી આધુનિક કવિતા ઉજળી છે। ભૂપેશ અધવર્યુએ તો નદીમાં ડૂબીને જે મૃત્યુ સાથે બાથ ભીડી, તેમ એ કવિતા લખવી એને પણ બાથ ભીડવી સમજતો હતો। એ માનતો કે જીવન એક ટુકડા જેવું છે અને કવિતાઓ જે લખાય છે તે તો વળી ટુકડાના ટુકડાઓ છે। પોતાની ભાગ્યે જ કોઈ કવિતાથી આ કવિને સંતોષ હતો। કવિતા લખવી અશક્ય છે એવું માનીને એણે કવિતા સાથે શક્ય એટલી બાથ ભીડવા કરી। એના અવસાન પછી એના મોટા ભાઈ ધીરેશ અધવર્યુ અને એના મિત્રોએ મળીને કાવ્ય સંગ્રહ સંપાદિત કર્યો, એને પ્રથમ સ્નાન નામ આપ્યું। આજે પણ આ કાવ્ય સંગ્રહમાંથી પસાર થઈએ છીએ તો એક પ્રકારની તાજગી અનુભવાય છે। ભૂપેશ અધવર્યુની કવિ તરીકેની વિશિષ્ટતા, એની અળવિતરાય, એનું ધૂનીપણું અને તરંગીપણું, એનો જુદો અવાજ, આ બધું એક સાથે જોવું હોય તો પ્રથમ સ્નાન કાવ્ય સંગ્રહના બૂટ કાવ્યો એના ઉદાહરણ છે। વિશ્વમાં ચિત્રકલા ક્ષેત્રે જે અજોડ ગણાય છે એવા ચિત્રકાર વાન ગોગે બૂટ્સ વિથ લેસીસ નામના એના ચિત્રમાં ખેડૂતના જોડાને અમર કર્યા છે। વાન ગોગની પીંછી અને એના લસરકાએ જોડાને બોલતા કર્યા છે, એમ કહો કે જોડા દ્વારા ખેડૂતને ન બતાવીને ખેડૂતને આપણી આગળ પ્રત્યક્ષ કર્યો છે। આ ચિત્ર દ્વારા વાન ગોગે ખરબચડી સપાટીના આભાસથી એક પ્રાણવાન અનુભવ પહોંચાડ્યો છે। વાન ગોગના આ બૂટ પરના ચિત્ર સાથે બેસી શકે એટલું સશક્ત બૂટનું શબ્દચિત્ર ભૂપેશ અધવર્યુએ એના બૂટ કાવ્યોમાં આપ્યું છે। એના કાવ્યોમાં બૂટ કોઈ નિર્જીવ વસ્તુ નથી, પણ જુદી જુદી ભાવદશામાં બૂટને પણ એનું આગવું વ્યક્તિત્વ હોઈ શકે એ રીતે જીવતા કર્યા છે। ક્યારેક ટેબલ નીચે કાઢેલા બૂટને કવિ આમ જુએ છે, ટેબલ નીચે મો ચડાવી બેઠા બે, ઓલ્યો આમ તાકે ઓલ્યો તેમ। વાલથી બૂટને કવિ રાતુડિયા કહે છે ને પછી ટેબલ નીચે રાતુડિયા કેવા સુનમુન છે એ દર્શાવ્યું છે। ના છાપ્યું એક કે પગલું, ના ચમચમ ઝાંઝર બોલ્યા, ના ખડડુક ઘોડા દોડ્યા, અને પછી બૂટનો એક રોજિંદો ગુણધર્મ વ્યક્ત કર્યો છે। અર્ધ સંભોગેલી સિગારેટના લાલ જગારતા ઠૂંઠાને એકી ધસારે કચડી નાખવાનો, બીજા કાવ્યમાં બુટને વિભૂતિ બનાવી ગીતાની ભાષામાં ઉપહાસ કર્યો છે, પણ એ ઉપહાસ પડઘાઈને લાગુ પડે છે સ્ત્રી પુરુષના એકબીજાને શોષતા યુગ્મને, યુગલને. બુટના યુગ્મ યુગલ દ્વારા કવિએ લગ્ન જીવનના શોષણને આબાદ પકડ્યું છે. આમ તેમ એકબીજા સાથે ખૂણો રચતા, ખૂણો તોડતા, ચપ્પટ એકબીજાની પાસે એકમેકના અર્ધાંગને ચૂસતા યુગ્મો. પછી કવિ ધીમે રહીને ઉમેરે છે, ઊંધા તવરના મૂળને ટેટા બાજા. આ જ કાવ્યમાં કવિએ એક આકર્ષક પંક્તિ ઉતારી છે. ગુજરાતીમાં હું દ્વિવચન નહીં, યુગ્મ વચન શોધું છું. બે જોડા જેમ યુગ્મ વચન બને છે, તેમ સ્ત્રી પુરુષ ભાગ્યે યુગ્મ વચન બને છે. માત્ર છૂટા છૂટા રહીને દ્વિવચન જ રહે છે. અન્ય કાવ્યમાં ભૂપેશે ફેશનનું ક્યારેક સમાજને જોડ વળગે છે એની અંદરખાનેથી ઠેકડી ઉડાવી છે. બુટાળાઓનો આ દેશ વિશ્વ, બૂટ મારા પરમ પ્રિય, મારી આશાની પરમ ટોચ. સૌના બૂટમાં નિવાસ, બૂટમાં વાસ, બૂટમાં પ્રકાશ, બૂટમાં શ્વાસ. સમાજમાં ચીજવસ્તુની કૃત્રિમ અછત સર્જાઈને જે હોનારત સર્જાય છે અને પ્રજા વેપારીઓ તેમજ નગરોળ તંત્ર દ્વારા જે પીસાય છે તેનું ચિત્ર પણ બૂટને બહાને જોવા જેવું છે. ગુમ બજારમાંથી બૂટ ચૂમ, ફેરિયાઓ કોથળાના કોથળા ભરીને ક્યાંક ગાયબ કરી દે છે, પણ રાતોરાત અદૃશ્ય થયેલા બૂટને લઈને કવિએ કરુણ રાડ પાડી છે. ડામરના રેલાની પીગળતી સડક પર હરિજન બાળ ચિત્કાર કરતો દોડી રહ્યો છે, એને ઊંચકી લો મહારાજ. બૂટનું ચામડું એકવાર જીવતા ઢોરની ચામડી હતું, એની દુઃખદ સંવેદના પણ કવિએ જગાડી છે. ચમકે ચામડી માખી બેસે નહીં બેસે તો નિશ્ચય થથરે ચામડી ખાસડા. પછી એક દ્રાવક ચિત્ર દોર્યું છે. ચમાર્યો શિંગડે દોરડા બાંધી ડોબું ઘસડી લાયો. હવે ચામડીનું ચામડું થઈ ગયું અને તેથી માખી બેસે નહીં. દૂધડાજી બારો મેરે નહીં, માખી ચા પીએ નહીં. ક્યારેક આ કવિએ જડ અને સંવેદનહીન ગણિતથી ચાલતા વિજ્ઞાનની પણ ખબર લીધી છે. બૂટને કસનળીમાં રાખો, યોગ્ય અંતરે ઢગકાચ, સમય નોંધો. એના ઘન હાલતમાં રહેલા પૂઠાના ટુકડા ભરવી લો, એ જ અશુદ્ધિ સમજો. છેલ્લા કાવ્યમાં બૂટમાંથી એક નવી ઓલાદ જન્મવાની વાત કવિએ કહી છે, પણ એ વર્તારો જગતના વિનાશકારી ભવિષ્ય વિશેનો હોય એવો છે. કલ્કીનો અવતાર તો આવશે, પણ મનુષ્ય જે જીવલેણ પ્રકૃતિ સાથે એકબીજા સાથે રમત આદરી છે એનું પરિણામ કેવું આવશે? કવિ કહે છે, તો બૂટને પગ ફૂટે, પગને આંગળા, આંગળીને નખ ફૂટે, નખના પોલાણમાં સદ્ય સ્નાતા. ધરતી મેલ બનીને પ્રસરે, નખથી માણસ પર હુમલો કરે. એક વિષયની આસપાસ સંવેદનોના ઝુમખા બાજતા આવે અને વિષય આખે આખો જુદી જ રીતે પમાતો આવે એવું થયું આ બૂટ કાવ્યોમાંથી પસાર થતા લાગે છે. જેમ વાનગોગના ચિત્ર, તેમ ભૂપેશ અધ્વર્યુંનું બૂટ અંગેનું શબ્દ સંવેદન આપણને બૂટને જુદી રીતે જોતા કરી મૂકે છે. સાહિત્યનું કામ જ તો આપણી જડતા દૂર કરવાનું છે. હવે પગમાં બૂટ ધારણ કરતી વખતે મનમાં આ કવિતા ધારણ કર્યા વગર નહીં રહેવાય એવો એનો પ્રભાવ છે.